समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा गाथा 373 थी 382 10 गाथा साथे छे तेनो स्वाध्याय शुरू कर्यो छे। એમાં ગાથા આપણે કરી છે, હવે ગાથાનો અર્થ કહીએ છીએ। ગાથા 373 નો અર્થ કર્યો, એનું સહેજ પુનરાવર્તન કરીએ। ગાથા 373 માં એ વાત કરી કે આ અનેક પ્રકારના નિંદાના અને સ્તુતિના જે વચનો છે એ ઉદ્ગલના પરિણામ છે, ભાષા વર્ગણાના પરિણામ છે, અને એ ઉદ્ગલના પરિણામ છે, એ પૂદગળ એ રૂપે પરિણમી રહ્યું છે। તો એને સાંભળીને અજ્ઞાની જીવ એમ માને છે કે મને કહ્યું, અને એમ માનીને એ રોષ તથા તોષ કરે છે। એટલે નિંદાના વચનને સાંભળીને એ રોષ કરે છે, અને સ્તુતિના વચનને સાંભળીને એ ખુશી થાય છે। પણ એ વચન છે એ તો પૂદગળોનું પરિણમન છે, એ પૂદગળોના પરિણમનને સાંભળીને પોતે રોષ કે તોષ કરવો એ વાત અજ્ઞાનીને હોય, જ્ઞાનીને હોય નહીં। હવે આજે આગળ ગાથા 374 નો અર્થ કહીએ। ગાથા 374 ના અર્થમાં અહીંયા કહે છે કે પૂદગળ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, પૂદગળ દ્રવ્યમ શબ્દત્વ પરિણતમ। તેનો ગુણ જો તારાથી અન્ય છે, તસ્ય ગુણ યદિ અન્ય હો, તો હે અજ્ઞાની જીવ તને કાંઈ પણ કહ્યું નથી, તસ્માત ત્વમ ન કિંચિત અપી ભણિત। તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે, અબુદ્ધ કિમ દૃશ્ય હશી। ઉદ્ગળ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ જો તારાથી જુદો છે, અન્ય છે, તો હે અજ્ઞાની જીવ તને કાંઈ પણ કહ્યું નથી, એનું પરિણમન છે। શબ્દનું પરિણમન એટલે એ પૂદગળનું પરિણમન છે, શબ્દપણે પરિણમ્યું છે, પૂદગળ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, અને એ તારાથી જુદું છે, તો પછી તું અજ્ઞાનવશ તને કહ્યું છે એમ માનીને શા માટે રોષ કરે છે। પૂદગળના પરિણમનો ને પૂદગળના પરિણમન તરીકે જાણતા એમાં કોઈ પ્રકારનું રંજન થતું નથી, દ્વેષ ભાવે કે ખુશીના ભાવે એમાં રંજિત થવાતું નથી। પણ પૂદગળના પરિણમનને પોતા રૂપ માનતા અથવા તેમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ કરતા રાગ કે દ્વેષના પરિણમન થાય છે. આ શબ્દ રૂપે પરિણમી રહ્યું છે એ શું છે? એ પૂતગળનું પરિણમન છે. વાણીમાં સ્તુતિ હોય કે નિંદા હોય, પણ એ વાણી એ વચન એ પૂતગળનું પરિણમન છે. એનાથી તું શા માટે વિચલિત થાય છે? આચાર્ય ભગવાનનું એમ કહેવું છે કે પૂતગળ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ જો તારાથી અન્ય છે તો એ અજ્ઞાની જીવ તને કાંઈ પણ કહ્યું નથી. તું અજ્ઞાની થયો તપો રોષ શા માટે કરે છે? આગળની ગાથામાં કહે છે કે અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે તું મને સાંભળ. અશુભ વા શુભ શબ્દ વા ન ભણતી માં શૃણુ ઇતિ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા એટલે જાણવા જતો નથી. સ એવ ચ શ્રોત્ર વિષયમ આગતમ શબ્દમ વિનિર્ગ્રહીતુ ન ઇતિ. અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે તું મને સાંભળ. શબ્દ તો જડ છે, એ તો ભાષા વર્ગણાના ઉદ્ગળ પરમાણુઓનું પરિણમન છે. એ તને એમ કહેતું નથી કે તું મને સાંભળ. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચલિત થઈને છૂટીને આ શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જાણવા જતો નથી. સાંભળવું એટલે શ્રોતેન્દ્રિયનો વિષય થયો. આ જે વાણી સંભળાય છે ને એ સાંભળવાનું થાય છે એટલે શ્રોતેન્દ્રિયનો વિષય. તો એ શ્રોતેન્દ્રિયના વિષયમાં શું છે? તો એ વાણી છે, શબ્દો છે. તો એ શ્રોતેન્દ્રિયનો વિષય જે શબ્દ જે પૂતગળ એને ગ્રહવા માટે આત્મા પોતાના સ્થાનથી છૂટીને પોતાના સ્થાનથી ચ્યુત થઈને જતો નથી. આત્મા પોતે પોતાના સ્થાનમાં જ રહે છે. શુભ શબ્દ હોય અશુભ શબ્દ હોય ગમે તેવા શબ્દ હોય એ કોઈ શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ. આ એક વાત. અને બીજી વાત એમ કરી કે એ શબ્દ છે, વાણી છે, એ શ્રોતેન્દ્રિયનો વિષય છે. અને એવા શબ્દને વાણીને ગ્રહવા માટે આત્મા પોતાના સ્થાનને છોડીને ત્યાં જતો નથી. આત્મા પોતે પોતાના સ્થાનમાં રહે છે, એને ગ્રહવા જતો નથી. ઉદ્ગળના પરિણમન થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે, આત્મા પોતે પોતાના સ્થાનમાં જ રહ્યો છે. બંને દ્રવ્ય જુદા, ભગવાન આત્મા ચેતન અને પેલું ઉદ્ગળ અચેતન જળ. અચેતન જળ ઉદ્ગળ પરમાણુઓ એનું પરિણમન ચાલી રહ્યું છે, અને ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી રહ્યો છે. તો એવું ભગવાન આત્મા એ આ શ્રોતેન્દ્રિયના વિષયમાં એટલે કે શબ્દને ગ્રહવામાં એ પોતાના સ્થાનને છોડીને ત્યાં જતો નથી. એ ખરેખર એ શબ્દને ગ્રહતો જ નથી, કેમ કે એ તો પૂતગળ પરમાણુ છે, એને એ ગ્રહતો જ નથી. એટલે પોતાના સ્થાનથી એ ચલિત પણ થતો નથી અને એને ગ્રહતો પણ નથી. અને એ જ પ્રકારે બધી જ ઇન્દ્રિયોની અહીંયા વાત કરી છે. બીજી બધી ઇન્દ્રિયોના વિષય ભૂત જે પૂતગળ પરમાણુના પરિણમનો છે એને ગ્રહવા માટે આત્મા પોતાના સ્થાનથી ચલિત થઈને ત્યાં જતો નથી અને એને ગ્રહતો પણ નથી. એ જ રીતે આગળની ગાથામાં કહે છે કે અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે તું મને જો. અશુભમ વા શુભમ રૂપ વા ન ભણતી માં પશ્ય ઇતિ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા અર્થાત ચક્ષુ ગોચર થયેલા રૂપને ગ્રહવા જતો નથી. સૈવ ચ ચક્ષુર વિષયમ આગતમ રૂપમ વિનિર્ગ્રહીતું ન ઇતિ. પહેલા સ્રોતેન્દ્રિયની વાત કરી, હવે ચક્ષુઇન્દ્રિયની વાત કરે છે. કહે છે કે અશુભ અથવા શુભ રૂપ ગમે તેવું અથવા ન ગમે તેવું, એમાં ખરેખર તો રૂપ રૂપ જ છે. ગમવું અથવા ન ગમવું કેવું અથવા તો અશુભ કેવું અથવા શુભ કેવું એ તો કલ્પના માત્ર છે, વિકલ્પ છે. જેવું છે તેવું રૂપ રૂપ જ છે. એમાં સારાપણું અને નરસાપણું, આ રૂપ સારું અને આ રૂપ ખરાબ, એ તો અજ્ઞાનીની કલ્પના છે. એ રૂપ શું છે? એ પુદ્ગળ પુદ્ગળનું પરિણમન છે, પુદ્ગળના ગુણ છે, તો એનું એ રીતે પરિણમન છે. એટલે અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે તું મને જો. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા અર્થાત ચક્ષુ ગોચર થયેલા, ચક્ષુ ગોચર થયેલા એટલે ચક્ષુ દ્વારા જે જણાય છે તે રૂપને ગ્રહવા જતો નથી. એ જ રીતે આગળની ગાથામાં ગંધ સંબંધી વાત કરે છે કે અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે તું મને શુંગ. અશુભ વા શુભ ગંધ વા ન ભણતી મામ જિગ્ર ઇતિ. અને આત્મા પણ ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને અને આત્મા પણ ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને પોતાના સ્થાનથી ચ્યુત થઈને ગ્રહવા જતો નથી. સૈવ ચ ઘ્રાણ વિષયમ આગતમ ગંધમ વિનિર્ગ્રહીતું ન ઇતિ. અશુભ અથવા શુભ ગંધ, ગમે તેવી ગંધ અથવા ન ગમે તેવી ગંધ, સુગંધ અથવા દુર્ગંધ, એ તને એમ નથી કહેતી કે તું મને શુંગ. અને આત્મા પણ ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને પોતાના સ્થાનથી ચ્યુત થઈને ગ્રહવા જતો નથી. આગળની ગાથામાં સ્વાદની વાત કરે છે કે અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો કે તું મને જાગ. અશુભ વા શુભ રસ વા ન ભણતી મામ રસયતિ. અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને ગ્રહવા જતો નથી. સ એવ ચ રસન વિષયમ આગતમ તુ રસમ વિનિર્ગ્રહીતું ન ઇતિ. અશુભ અથવા શુભ રસ, ગમે તેવો રસ અથવા ન ગમે તેવો રસ, અશુભ એટલે ન ગમે તેવો રસ, જે સ્વાદ ગમતો નથી તે, કેમ કે રસ તો રસ છે. કોઈને મીઠો સ્વાદ ગમે છે ને કોઈને નથી ગમતો, કોઈને કડવો સ્વાદ ગમે છે ને કોઈને નથી ગમતો. એટલે કોને શુભ કેવો ને કોને અશુભ કેવો એ તો નરી કલ્પના માત્ર છે, રસ તો રસ છે. એટલે અશુભ અથવા શુભ રસ, કોઈ પણ રસ તને એમ નથી કહેતો કે તું મને ચાખ. એ પુદ્ગળના પરિણમન છે, એ પુદ્ગળ પરમાણુઓનું એવું પરિણમન છે તો એવું પરિણમન છે. સાકર મીઠી છે તો સાકરનું એના પુદ્ગળનું એવું પરિણમન છે, એ મીઠાશ રૂપે પરિણમન છે. લીમડો કડવો છે તો એના પુદ્ગળનું એવું કડવાશ રૂપે પરિણમન છે તો છે. પણ એ પુદ્ગળના પરિણમનો તને એમ નથી કહેતા કે તું મને ચાખ. અને આત્મા પણ એ રસ ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને ગ્રહવા જતો નથી. આત્મા પોતે જ્ઞાન સ્વભાવી છે તો પોતાના સ્વભાવે જ રહે છે. બંને દ્રવ્ય જુદા છે તે છતાં અજ્ઞાની જીવ એ રસમાં રંજિત થાય છે અને રાગી દ્વેષી થાય છે. એ અજ્ઞાની જીવ ગંધમાં રંજિત થાય છે અને રાગી દ્વેષી થાય છે. એ અજ્ઞાની જીવ સ્વાદમાં કે ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં કે ઇન્દ્રિયના કોઈપણ વિષયમાં એ પોતે રંજિત થાય છે અને પછી રાગી દ્વેષી થાય છે. એ બધા ઉદ્ગળ પરમાણુના પરિણામ છે. એ તો જાણતાય નથી કે જીવ એમાં રંજિત થાય છે. એ એનું પરિણમન કરે છે કેમ કે એનામાં એવા ગુણ છે એટલે એવું પરિણમન સહજ છે ને થાય છે તો થાય છે. અને જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે જ્ઞાન કરે છે તો કરે છે. આવું છે ત્યાં પછી રાગી દ્વેષી થવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થયો? આગળની ગાથામાં સ્પર્શની વાત કરે છે કે અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કે તું મને સ્પર્શ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને કાયાના એટલે સ્પર્શેન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી. અશુભ વા શુભ સ્પર્શ વા ન ભણતી મામ સ્પૃશ ઇતિ સ એવ ચ કાય વિષયમ આગતમ સ્પર્શમ વિનિર્ગ્રહિતું ન ઇતિ. સ્પર્શ સ્પર્શ છે એ ગમે છે એવો છે કે નથી ગમતો એવો છે, પણ એ ગમવું ન ગમવું એ તો વિકલ્પ છે. કોઈને એક પ્રકારનો સ્પર્શ ગમે છે, કોઈને બીજા પ્રકારનો સ્પર્શ ગમે છે, પણ એ સ્પર્શ એ પૂતગળના પરિણામ છે. એ કાંઈ જીવને કહેતા નથી કે તું મને સ્પર્શ, તું મને સ્પર્શીને રંજિત થા એમ કાંઈ કહેતા નથી. અને આત્મા પણ પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતાના સ્થાનમાં રહેવો જ્ઞાન કરે છે, ત્યાંથી એ પોતાના સ્થાનથી ચ્યુત થઈને એ કાયાના એટલે સ્પર્શેન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી. આગળની ગાથામાં કહે છે કે અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે તું મને જાણ. અશુભ વા શુભ ગુણ વા ન ભણતી મામ ઉદશ ઇતિ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી. સ એવ ચ બુદ્ધિ વિષયમ આગતમ તું ગુણમ વિનિર્ગ્રહિતું ન ઇતિ. અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે તું મને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી. આગળની ગાથામાં કહે છે અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ. દ્રવ્યની વાત કરી છે. અશુભમ વા શુભમ દ્રવ્ય વા ન ભણતી મામ બુદ્ધસ્ય ઇતિ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી. સ એવ ચ બુદ્ધિ વિષયમ આગતમ દ્રવ્યમ વિનિર્ગ્રહિતું ન ઇતિ. અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ. ગુણને જાણવાની વાત અને દ્રવ્યને જાણવાની વાત બંને બુદ્ધિના વિષય છે. બંનેમાં શું કહ્યું કે એ બુદ્ધિના વિષય છે. બુદ્ધિનો વિષય છે એ આત્માનો વિષય નથી. આત્માનો વિષય તો શું છે? પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને એમ એ પરિણમે છે. આત્મા કાંઈ બુદ્ધિ રૂપે પરિણમતો નથી, વિકલ્પ રૂપે મન રૂપે એમ પરિણમતો નથી. આત્મા તો પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, એનું શુદ્ધ નિર્મળ પરિણમન છે, એનો જ્ઞાન સ્વભાવ છે. આ મન દ્વારા સંગની પચેન્દ્રિયને જે જાણપણું થાય છે, વિકલ્પ થાય છે, આ બધું હોય તો આત્મા કહેવાય એમ નથી. એ કંઈ આત્માનું કાર્ય નથી. આત્માનું અસ્તિત્વ તો સંગની પચેન્દ્રિય નથી ત્યારે પણ છે. સંગની પચેન્દ્રિય પણ એ તો શરીરનું છે. ભીગોથી માંડી અને અસંગની પચેન્દ્રિય સુધીના જીવો એ બધા ભગવાન આત્મા જ છે અને એમનું અસ્તિત્વ ટકી રહ્યું છે. અને એવું ને એવું એમનું અસ્તિત્વ છે, એવું ને એવું શુદ્ધ દ્રવ્ય છે. સિદ્ધ ભગવાન પણ કાંઈ સંગની નથી, એમને પણ કાંઈ મન વાણી કાયા કાંઈ નથી, એટલે એમને પણ મન નથી. એટલે અહીંયા બુદ્ધિનો વિષય કયો છે તો એમાં એ વાતને સમજવાની છે. એ બુદ્ધિનો વિષય છે. જેમ પેલા પાંચ ઇન્દ્રિયના વિષય લીધા, એવી રીતે અહીંયા બુદ્ધિનો વિષય એટલે મનનો વિષય કયો છે. પાંચે ઇન્દ્રિયોના વિષય લીધા એટલે પાંચ ઇન્દ્રિય અને મન, છઠ્ઠું મન, એના વિષય છે. આ ગુણને જાણવું અને દ્રવ્યને જાણવું એ આત્મા, ભગવાન આત્માનું એ કંઈ પરિણમન નથી. ભગવાન આત્મા તો પોતે પોતાના સ્વભાવને જાણતો થકો, પોતાના સ્વભાવને અનુભવતો થકો પરિણમી રહ્યો છે. એનામાં અનંત ગુણ છે અને એ અનંત ગુણનું પરિણમન એ પોતે અનુભવી રહ્યો છે. એટલે અહીંયા બુદ્ધિના વિષયમાં બંને જગ્યાએ લખ્યું છે. આગળની ગાથામાં કહે છે કે આવું જાણીને પણ મૂંઢ જીવ ઉપશમને પામતો નથી. એતત તુ જ્ઞાત્વા મૂઢ ઉપશમમ ન એવ ગચ્છતિ. અને શિવ બુદ્ધિને, કલ્યાણકારી બુદ્ધિને, સમ્યક જ્ઞાનને નહીં પામેલો પોતે પરને ગ્રહવાનું મન કરે છે. જ શિવામ બુદ્ધિ અગ્રાપ્ત ચ સ્વયં પરસ્ય વિનિગ્રહમોના. આ બધી વાત કરી, ઇન્દ્રિયોની વાત કરી, કાયાની વાત કરી આ, અને એ બધાને પૂતગળને, પૂતગળના પરિણમનને પોતાથી જુદા છે એમ જાણીને પણ મૂંઢ જીવ ઉપશમને પામતો નથી. અને શિવ બુદ્ધિને એટલે કલ્યાણકારી બુદ્ધિને, અહીંયા બુદ્ધિનો અર્થ જ્ઞાન કરવાનો છે. અહીંયા બુદ્ધિનો અર્થ છે તે જ્ઞાન છે. અને શિવ બુદ્ધિને એટલે કલ્યાણકારી બુદ્ધિને, એટલે કલ્યાણકારી જ્ઞાનને, સમ્યક જ્ઞાનને નહીં પામેલો પોતે પરને ગ્રહવાનું મન કરે છે. તો આ રીતે આ દસ ગાથાઓનો અર્થ આપણે કર્યો. હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે પ્રથમ દ્રષ્ટાંત કહે છે, દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. આ જગતમાં બાહ્ય પદાર્થ ઘટપટ આદિ, બાહ્ય પદાર્થ ઘટપટ આદિ, ઘડો વગેરે, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ દીવાને સ્વપ્રકાશમાં, અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી. કે તું મને પ્રકાશ, શું વાત કરી? દ્રષ્ટાંતમાં એ પાછું દ્રષ્ટાંત લીધું છે. દ્રષ્ટાંત પહેલું દીવાનું લીધું અને દીવો ઘટપટ, આ ઘડો અને આ કપડું વગેરે જે કંઈ છે તે બધાને પ્રકાશે છે એ દ્રષ્ટાંતને સમજાવ્યું છે. કે આ જગતમાં બાહ્ય પદાર્થ બધા જ લઈ લેવા, ઘટપટ આદિ એટલે બધા, આદિ શબ્દ મૂક્યો છે ને, ઘટપટ આદિ પદાર્થ, એ ઘટપટ આદિ પદાર્થને દીવો પ્રકાશે છે. તો કહે છે કે આ જગતમાં બાહ્ય પદાર્થ ઘટપટ આદિ જે પદાર્થ છે એ પદાર્થ એ દીવાને 100 પ્રકાશના અર્થાંત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી. આ ઘટપટ આદિ છે એ દીવાને એમ નથી કહેતા કે તું અમને પ્રકાશ, આ ઘડો એમ નથી કહેતો દીવાને કે તું મને પ્રકાશ. ઉદાહરણ શું આપવું છે કે ઘડો છે એ દીવાને એમ નથી કહેતો કે તું મને પ્રકાશ, એમ ઘડો કહેતો નથી, છતાં દીવાનો પ્રકાશ ઘડા ઉપર પડે છે અને ઘડો પ્રકાશિત થાય છે. પણ એમાં ઘડો દીવાને કહે છે કે તું મને પ્રકાશ નથી કહેતો, અને દીવો પણ ત્યાં જતો નથી. પણ અહીંયા જે દેવદત્તનું ઉદાહરણ આપ્યું છે એ ઘડાને અને દીવાને સમજાવવા માટે આપ્યું છે. એટલે જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ એક દેવદત્ત નામનો પુરુષ છે એ બીજા યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને ખેંચી જઈ અને બીજા કામમાં જોડી દે, એવી રીતે આ ઘડો દીવાને ઘડા આદિને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી. ઘટપટ આદિ છે તે દીવાને પ્રકાશવા માટે કહેતા નથી કે તું મને પ્રકાશ, અને દીવો પણ એ પોતાના સ્થાનથી ચ્યુત થઈ અને એ બાહ્ય પદાર્થોને ઘટપટ આદિને પ્રકાશવા જતો નથી. ત્યાં પણ એક ઉદાહરણ બીજું આપ્યું છે કે દીવો પણ ત્યાં જતો નથી. તો એમાં ઉદાહરણ કેવી રીતે આપ્યું છે કે જેમ લોહચુંબક છે, લોહચુંબક પાષાણ એટલે લોહચુંબક છે, એનાથી લોખંડની સોય ખેંચાઈને ત્યાં ચાલી જાય છે, લોખંડની સોય છે તે ખેંચાઈને લોહચુંબક તરફ ચાલી જાય છે, એવી રીતે આ દીવો પણ એ લોહચુંબકને અને સોયની જેમ એ કંઈ પોતાના સ્થાનને છોડી અને ત્યાં બાહ્ય પેલા પદાર્થોને પ્રકાશવા જતો નથી. જેમ સોય લોખંડની સોય લોહચુંબક તરફ ખેંચાય છે, એવી રીતે કાંઈ દીવો એ પર પદાર્થો બાહ્ય પદાર્થો ઘટપટ આદિ પદાર્થો છે એને પ્રકાશવા માટે ત્યાં કંઈ પહોંચતો નથી, એટલે ત્યાં એ જતો નથી, ત્યાં એ ખેંચાઈ જતો નથી. એટલે બંને વાતને પાછા જુદા જુદા બે દ્રષ્ટાંતથી સમજાવી. પહેલી વાત એ લીધી કે આ ઘટપટ આદિ જે પદાર્થો છે એ કાંઈ દીવાને એમ કહેતા નથી કે તું મને પ્રકાશ, એ વાત. અને એ વાતમાં એમ સમજાવ્યું કે જેમ પેલો દેવદત્ત નામનો પુરુષ બીજા પુરુષને કોઈ કામમાં જોડે છે અને લઈ જાય છે, એવી રીતે એ કાંઈ દીવાને લઈ જતા નથી. એટલે એ ઉદાહરણમાં એ દેવદત્તનું ઉદાહરણ આપ્યું. અને પછી આગળ બીજી વાત એ લીધી કે દીવો પણ કંઈ એ બાહ્ય પદાર્થોને ઘટપટ આદિને પ્રકાશવા જતો નથી, તો એ ખેંચાઈને ત્યાં જતો નથી, એ સમજાવવા માટે બીજું ઉદાહરણ લીધું કે જેમ લોહચુંબક છે અને લોખંડની સોય છે, તો જેમ લોહચુંબક તરફ લોખંડની સોય ખેંચાઈ જાય છે, એવી રીતે કંઈ આ દીવો બાહ્ય પદાર્થને પ્રકાશવા ખેંચાઈને ત્યાં પહોંચતો નથી. હવે આગળ કહે છે કે આ રીતે દીવો દીવાના સ્થાનમાં જ રહ્યો છે, એક એ જે પદાર્થોને પ્રકાશે છે ત્યાં એ ખેંચાઈને જતો નથી, અને પેલા પદાર્થો જે પ્રકાશિત થાય છે ઘટપટ આદિ છે એ પણ કાંઈ દીવાને કહેતા નથી કે તું મને પ્રકાશ. આ બે વાત થઈ. એટલે હવે આગળ કહે છે કે ખરેખર શું છે, તો કે પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન થઈ શકતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે, તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. એટલે કહેવું એ છે કે દીવો પ્રકાશે છે તો એને કાંઈ પર પદાર્થોની જરૂર નથી, પર પદાર્થોની સમીપ છે ત્યારે પણ દીવો પ્રકાશે છે, અને પરપદાર્થોની સમીપ નથી ત્યારે પણ દીવો તો પ્રકાશે જ છે, કેમ કે વસ્તુ સ્વભાવ છે એ બીજાથી ઉત્પન્ન થતો નથી. વસ્તુ સ્વભાવ એટલે અહીંયા દીવાના સ્વભાવનો વિચાર કરીએ, દીવાનો સ્વભાવ કેવો છે? એ પ્રકાશવાનો સ્વભાવ છે, અને એ પ્રકાશવાનો સ્વભાવ એ કઈ બીજા દ્વારા ઉત્પન્ન થતો નથી. કોઈ પણ વસ્તુનો સ્વભાવ બીજા દ્વારા ઉત્પન્ન કરી શકાય નહીં. દીવાનો સ્વભાવ પ્રકાશવાનો છે, એ એનો પોતાનો સ્વભાવ છે, એ કઈ બીજા ઘટપટ આદિ છે માટે દીવો પ્રકાશે છે એમ એ દીવાનો સ્વભાવ નથી. એટલે વસ્તુ સ્વભાવ બીજા પર દ્વારા કઈ ઉત્પન્ન કરી શકાતો નથી, અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે ઘટપટનો વિચાર કરીએ તો ઘટપટ છે એ દીવાને કઈ ઉત્પન્ન કરી શકતું નથી, કે દીવો છે એ ઘટપટને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે વસ્તુનો સ્વભાવ તો પોતાના ગુણને કારણે હોય છે, એ કોઈ પરને કારણે હોતો નથી. વસ્તુ સ્વભાવ પર દ્વારા ઉત્પન્ન થતો નથી, અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન પણ કરી શકતો નથી. એટલે દીવો જ્યારે પ્રકાશે છે તો એને એમ નથી કે પેલા ઘટપટ છે માટે પ્રકાશે છે એમ પણ નથી, ઘટપટ સમીપમાં પડ્યા છે માટે પ્રકાશે છે એમ પણ નથી, અને ઘટપટ સમીપમાં નથી તો પણ એ તો પ્રકાશે જ છે. એટલે ઘટપટ હોય કે ન હોય, ઘટપટની સમીપ હોય કે ઘટપટની સમીપ ન હોય, પણ દીવો તો પોતે પોતાના સ્વભાવથી પ્રકાશે છે, પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. આ દ્રષ્ટાંત આપી. હવે એના ઉપરથી કહે છે કે તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ તે પ્રકાશે છે, અને બાહ્ય પદાર્થની અસમીપતામાં પણ પોતાના પ્રકાશથી જ પ્રકાશે છે, એ દ્રષ્ટાંત આપ્યું. અને એના પરથી પછી હવે આપણને સિદ્ધાંત સમજાવશે. તો હવે અહીંયા એક છેલ્લી વાત પણ સાથે લઈ લઈએ કે પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટ આદિ બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. દીવાની વાત કરી, અને હવે એક વધારે વાત બીજી એ પણ કરે છે કે એ ઘટપટ આદિ છે એ મનોહર છે કે અમનોહર છે, એ સારા છે નરસા છે, દેખાવમાં રૂપાળા છે કે નથી રૂપાળા, એ ગમે તેવા હોય, પણ એ ઘટપટ આદિ એ બાહ્ય પદાર્થો દીવાના પ્રકાશ રૂપ સ્વભાવમાં કાંઈ ફેરફાર કરતા નથી. પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો, એટલે વિચિત્રતા કોની કહી છે? ઘટપટની કહી છે. અને એ વિચિત્રતા દ્વારા એ મનોહર છે અથવા તો અમનોહર છે, તો એવું એ ઘડાનું, ઘડો કાળો હોય કે ધોળો હોય, લાલ હોય કે લીલો હોય, જે કાંઈ છે તે એ જે એના સ્વભાવ પ્રમાણે જે ઘડો છે તે કાંઈ પેલા દીવાના પ્રકાશને બદલી નાખે છે એમ નથી. એટલે કહે છે કે એ દીવાની અંદર કોઈ વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને એ બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. આ દ્રષ્ટાંત સમજાયું, અને એના ઉપરથી હવે દાસાંત એટલે સિદ્ધાંત સમજાવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એવી રીતે હવે દાસાંત છે કે બાહ્ય પદાર્થો શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય, પૂદગલની વાત લઈએ તો બધું એક સાથે સમજાઈ જાય. એક પૂદગલનો વિચાર કરીએ તો પૂદગલની આ અંદર આ બધા ગુણ છે ને એવું એનું પરિણમન છે. તો એ બાહ્ય પદાર્થો જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી કે તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ, એવું કાંઈ બાહ્ય પદાર્થો કરતા નથી. એક વ્યક્તિ બીજી વ્યક્તિને હાથ પકડીને ખેંચી જઈ અને બીજા કામમાં જોડે છે એવું અહીંયા થતું નથી એમ કહેવું છે. એટલે આ ઉદ્ગળ પરમાણુઓ પોતાનું પરિણમન કરે છે, એમાં શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ ગુણ દ્રવ્ય આ બધું છે, તો એ કાંઈ જીવને એમ કહેતા નથી કે તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ, આવું કાંઈ એ કહેતા નથી. અને આત્મા પણ પોતાના સ્થાનને છોડીને ત્યાં ખેંચાઈ જતો નથી, જેમ પેલી લોખંડની સોય છે તે લોચુંબક તરફ ખેંચાઈ જાય છે, એવી રીતે આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને એ બાહ્ય પદાર્થોને જાણવા, ચાખવા, સાંભળવા, સૂંઘવા કાંઈ જતો નથી. પરંતુ વસ્તુ સ્વભાવ એ પોતાના કારણે જ છે અને પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. તેથી આત્મા જેમ બાહ્ય પદાર્થોની સમીપમાં હોય કે અસમીપમાં હોય, છતાં પણ પોતે પોતાના વસ્તુ સ્વભાવે એટલે જ્ઞાન સ્વભાવે જ એ પરિણમે છે. અહીંયા કહે છે કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં અને પોતાના સ્વરૂપથી જ જાણે છે, અને તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. એ બાહ્ય પદાર્થોની સમીપ છે તો એમને જાણે છે એમ પણ નહીં, અને બાહ્ય પદાર્થોની સમીપ નથી તો નથી જાણતો એમ પણ નહીં એ બંને વખતે બાહ્ય પદાર્થોની સમીપતામાં અને અસમીપતામાં એ તો પોતે પોતાના સ્વભાવથી, પોતાના સ્વરૂપથી જાણે છે. એમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને, એટલે આત્માને, વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દ આદિ, એટલે જે પુદ્ગળ છે એ બધા બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. આત્માના જાણક સ્વભાવને આ શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ ગુણ દ્રવ્ય એ પુદ્ગલના પરિણામનો કોઈ રીતે વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. ભગવાન આત્માનો સ્વભાવ એ કોઈ પરને કારણે નથી, એ જાણવું છે તો એ જાણવાનો સ્વભાવ એના પોતાના કારણે છે, એમાં એ જળ પદાર્થો છે માટે એને જાણે છે એમ પણ નથી, અને એ જળ પદાર્થો એ જુદા જુદા પ્રકારે પરિણમન કરે છે તો એ પ્રમાણે એ જાણવાના સ્વભાવની અંદર કાંઈ વિક્રિયા ઉત્પન્ન કરે છે એમ નથી. બંને પરિણમન સ્વતંત્ર રીતે થાય છે, જળનું પરિણમન જળમાં થાય છે, જીવનું પરિણમન જીવમાં થાય છે, અને જીવનું પરિણમન એ જ્ઞાન સ્વભાવે થાય છે, તો જ્ઞાન સ્વભાવ એ કાંઈ જળને કારણે નથી, અને એ જળની વિવિધતા એની વિચિત્રતા એના જ્ઞાન સ્વભાવને કોઈ રીતે વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. એટલે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, તો એ જ્ઞાન સ્વભાવ પોતાના કારણે છે, એમાં એને પરની અપેક્ષા નથી. પર છે માટે એને જાણે છે, પર જુદા પ્રકારે છે માટે એને એમ જાણે છે એમ નથી. પર જેવું છે તેવું જાણે છે તો એમાં પરની સ્થિતિ એમ છે માટે એને એમ જાણે છે એમ નહીં, એ જ્ઞાનનો સ્વતંત્ર સ્વભાવ છે. સામે પદાર્થ કાળો છે માટે જ્ઞાન એને કાળું છે એમ જાણે છે એમ નથી, કે સામે પદાર્થ સફેદ છે માટે જ્ઞાન એને સફેદ છે એમ જાણે છે એમ નથી. થોડીક સૂક્ષ્મ વાત છે, ફરીથી સાંભળો. સામે રહેલો પદાર્થ કાળો છે માટે જ્ઞાન એને કાળો છે એમ જાણે છે, કે સામે રહેલો પદાર્થ સફેદ છે માટે જ્ઞાન એને સફેદ છે એવી રીતે જાણે છે એમ નથી. જ્ઞાન સ્વતંત્રપણે પરિણમે છે, અને એ વખતે સામે નિમિત્ત તરીકે જો કાળો પદાર્થ છે તો એને કાળા તરીકે જાણે છે, સફેદ છે તો સફેદ તરીકે જાણે છે, પણ એ નિમિત્ત છે, એ નિમિત્ત છે, એ નિમિત્તને કારણે એને એવું જ્ઞાન થાય છે એમ નથી. કહેવાનો અર્થ એ છે, અહીંયા કહ્યું ને, વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. એ પદાર્થ મનોહર છે કે અમનોહર છે, શબ્દ રૂપે જે કંઈ છે તે, એ કંઈ આત્માને એના જ્ઞાનમાં કંઈ કરે છે એમ નથી. જ્ઞાન સ્વતંત્ર રીતે એ વખતે એમ જ થવાનું હતું. જ્ઞાન સ્વતંત્ર રીતે એ સફેદ પદાર્થનું જ્ઞાન થવાનું હતું તો સફેદ પદાર્થનું જ થાય, અને એ વખતે ત્યાં સામે સફેદ પદાર્થ છે તો એમ કહેવાય કે એ ઉચિત નિમિત્ત છે. જ્ઞાનની પર્યાય સામે રહેલ પદાર્થ કાળો છે એમ જ્યારે થવાની હતી તો એ રીતે સ્વતંત્રપણે થાય, જ્યારે સામે એ કાળો પદાર્થ છે તો એને એમ કહેવાય કે એ ઉચિત નિમિત્ત છે. પણ એથી આગળ વધીને અહીંયા તો એમ કહી દીધું કે સામે પદાર્થ હોય કે ન હોય, જ્ઞાન જ્ઞાનના કારણે પરિણમે છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જે પર્યાયો થઈ નથી એને પણ જાણે છે, સર્વજ્ઞ છે ને. કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞને બધું જણાય છે, જે પર્યાયો અત્યારે નથી, ભૂતકાળની પર્યાયો અત્યારે નથી એને પણ જેમ છે તેમ જાણે છે, વર્તમાન પર્યાયને પણ જેમ છે તેમ જાણે છે, અને ભવિષ્યની પર્યાયો જે થઈ નથી એને પણ કેવળ જ્ઞાન જેમ છે તેમ જાણે છે. એટલે જ્ઞાનને કોઈની અપેક્ષા નથી, અને જ્ઞાન એ કોઈ નિમિત્ત દ્વારા એ ફેરફારને અનુભવે છે એમ પણ નથી. જ્ઞાન જ્ઞાનના પોતાના કારણે છે, એની અંદર કાંઈ વિક્રિયા પેલા નિમિત્તો કરે છે એમ નથી. બહુ સૂક્ષ્મ વાત છે પણ બહુ મહત્વની વાત છે. આવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે પોતાના કારણે જ્યારે જાણે છે અને સામે એવા જ પદાર્થો છે તો એમ કહેવાય કે એ નિમિત્ત છે. સામે એવા પદાર્થો છે તો એમ કહેવાય કે એ નિમિત્ત છે. પણ જ્ઞાનને કોઈની અપેક્ષા નથી, જ્ઞાન સ્વતંત્રપણે જાણે છે, એવો જ્ઞાનનો સ્વતંત્ર સ્વભાવ છે. આગળ કહે છે કે આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે, અર્થાંત સંબંધ વગરનો તટસ્થ છે. એ તો પોતાના સ્વભાવે, જ્ઞાન સ્વભાવે છે, એ તટસ્થ છે, એ કોઈ દ્વારા પ્રભાવિત થતો નથી. સામે રહેલા પદાર્થો પૂતગળોના પરિણમન દ્વારા જ્ઞાન પ્રભાવિત થતું નથી. પૂતગળોના પરિણમન આમ થાય છે માટે જ્ઞાન એને એમ થાય છે એમ નથી. ઘંટ વાગે છે, એનો મધુર અવાજ સંભળાય છે અને એનું જ્ઞાન જીવને થાય છે, તો એમાં એમ નથી કે ઘંટ વાગે છે માટે જીવને એનું જ્ઞાન થાય છે એમ નથી. એ સમયે એવું જ્ઞાન થવાનું હતું તે થાય છે, અને એ વખતે જો ઘંટ વાગે છે તો એને નિમિત્ત કહેવામાં આવે છે. જીભ દ્વારા એને મીઠાશનો સ્વાદ આવે છે અને જીવને જ્ઞાન થાય છે, તો એમ નથી કે એ મીઠો પદાર્થ જીભના સંયોગમાં આવ્યો છે માટે એને એવું જ્ઞાન થાય છે એમ નથી. એ સમયે જ્ઞાનની પર્યાય એમ જ થવાની હતી માટે એમ થાય છે. વિરા પદાર્થ અને જીભ દ્વારા એ જ્ઞાન થવું, આ બધું નિમિત્ત છે. એટલે આત્મા જ્ઞાન કરે છે એમાં પર પદાર્થો ખરેખર કાંઈ કરતા નથી, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એવો નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. કોમળ સ્પર્શ છે એનું જ્ઞાન જીવને જ્યારે થાય છે, કોઈ પણ કોમળ પદાર્થને એ અડે છે અને એ વખતે એને કોમળ સ્પર્શ છે એવું જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન સ્વતંત્રપણે થાય છે. એમાં એમ નથી કે એ કોમળ પદાર્થને અડે છે માટે થાય છે. જ્ઞાન પોતાના સ્વભાવે પરિણમી રહ્યું છે, એને કોઈ નિમિત્તની અપેક્ષા નથી, અને એના જ્ઞાનની પર્યાયની અંદર પેલું નિમિત્ત એવું આવ્યું છે માટે એમ ફેરફાર થઈ જાય છે એમ નથી. જ્ઞાન એ પર પદાર્થને કારણે વિકૃતિ અનુભવે છે એમ નથી. એ સમયે જ્ઞાન એમ જ થવાનું હતું તેથી એમ થાય છે, અને સામે જે રહ્યું છે એ નિમિત્ત છે. આવો નિમિત્ત નૈમિતિક સંબંધ જેને અંતરમાં બરાબર બેસી જાય છે એને પોતાનું સ્વરૂપ કોઈની પણ અપેક્ષા વિના શુદ્ધ જ્ઞાન સ્વભાવી છે એવું સ્પષ્ટ થઈ જાય છે. એને ભેદ જ્ઞાન કરવું સરળ થઈ જાય છે. આ વાતને બેસાડવાની છે. ગુરુદેવે ઘણી વાર આ વાત કરી છે, પણ જીવ પછી આગળ એના વિશે વિચાર કરતો નથી. પ્રમાદમાં કે પોતાનો સમય વિતાવે છે. ગુરુદેવની વાતને ફરીને યાદ કરી અને વસ્તુનું સ્વરૂપ કઈ રીતે છે એનો એ વિચાર કરતો નથી. ભગવાન આત્મા અને કોઈની અપેક્ષા નથી. કેવળ જ્ઞાનને કોઈની અપેક્ષા નથી. સિદ્ધ ભગવાનને કોની અપેક્ષા છે? તીર્થંકર ભગવાનને કોની અપેક્ષા છે? કેવળી ભગવાનને કોની અપેક્ષા છે? કોઈની અપેક્ષા નથી. પોતે પોતાના કારણે સ્વતંત્રપણે રહ્યા છે. આવું સ્પષ્ટ આપણે જાણીએ છીએ, તે છતાં પણ વારે વારે આપણે કેમ પરનું લક્ષ કરી અને એ તરફ રંજિત થઈએ છીએ? આ વિચાર માગી લે એવી વસ્તુ છે. એક તરફ આપણે સ્વાધ્યાય દ્વારા જાણીએ કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ છે અને જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને ત્રણેય કાળની પર્યાયોને એક સમયમાં યુગપત જાણે છે. એટલે જે પર્યાયો થઈ નથી એને પણ ભગવાન જાણે છે. એનો અર્થ એ થયો કે જ્ઞાનનો એવો મહિમા છે, જ્ઞાનનું એવું સામર્થ્ય છે, જ્ઞાનની એવી શક્તિ છે, માટે એ જણાય છે. તો જ્ઞાનની શક્તિ તો એ આત્માના જ્ઞાનની શક્તિ છે કે બીજાના કોઈના જ્ઞાનની શક્તિ છે? તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન થયા એ પણ ભગવાન આત્મા છે કે બીજું કાંઈ છે? અને આ પણ ભગવાન આત્મા છે કે બીજું કાંઈ છે? એમણે જે પ્રગટ કર્યું છે એવું આપણે પણ પ્રગટ કરી શકીએ એવો આપણો આત્મા સક્ષમ છે, તો પછી મારા આત્મામાં પણ જે કંઈ જ્ઞાનની ક્રિયા થાય છે સ્વતંત્રપણે જ થાય છે, એમાં બીજાની અપેક્ષા નથી. આમ બેસાડવું જોઈએ. દરેક સમયે જે જે કંઈ ક્રિયા થઈ રહી છે એ ક્રિયાઓ પોતાથી જુદી છે અને એ ક્રિયાને કારણે પોતાને જ્ઞાન થાય છે એમ બિલકુલ નથી. એ વારંવાર વિચારવાથી ભેદ જ્ઞાન થશે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે એની દ્રઢતા થશે. આ બધી ગાથાઓનું તાત્પર્ય એ જ છે કે આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે, અર્થાંત સંબંધ વગરનો છે, તટસ્થ છે. આત્મા તટસ્થ છે એવી વસ્તુસ્થિતિ છે. તો પણ જે રાગ દ્વેષ થાય છે તે અજ્ઞાન છે, બીજું કાંઈ નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે શબ્દ આદિ કે જડ ઉદ્ગળ દ્રવ્યના ગુણો છે. શબ્દ આદિ કે જડ ઉદ્ગળ દ્રવ્યના ગુણો છે. શબ્દ અને સ્પર્શ રસ ગંધ આ બધું એ ઉદ્ગળ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર અર્થાત તું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા એટલે જાણવા તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દ આદિ સમીપ ન હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દ આદિ સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોત પોતાના સ્વભાવથી જ પરિણમતા આ શબ્દ આદિ કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટ આદિ પદાર્થો વિકાર કરતા નથી તેવી રીતે આવો વસ્તુ સ્વભાવ છે. તો પણ જીવ શબ્દને સાંભળીને, રૂપને દેખીને, ગંધને સૂંઘીને, રસને આસ્વાદીને, સ્પર્શને સ્પર્શી, ગુણદ્રવ્યને જાણી, તેમને સારા નરસા માની રાગ દ્વેષ કરે છે તે અજ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. બહુ સરસ રીતે ખૂબ સ્પષ્ટ કરી દીધું. જ્ઞાન સ્વભાવ છે, આત્માનું પરિણમન છે, અને પુદ્ગળ સ્વભાવ છે તો એના રસ ગંધ રૂપ આદિ રૂપે એના પરિણમન થાય છે. અને એ જડ આ ચેતન ભગવાન આત્માને કાંઈ કહેતું નથી કે તું અમને જાણ. છતાંય આ જીવ એનું લક્ષ કરી અને રાગ દ્વેષ કરે છે એ એનું અજ્ઞાન છે, બીજું કાંઈ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતી વખતે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના અંશો આપણે લઈશું.
હવે સમયસારની સ્તુતિ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણી ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું માનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રોચતા જગતની રુચિ આળસે સૌ, તુરી જતા સકલ જ્ઞાયક દેવરી જે. બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી.